તારીખ 15/4/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 756-759 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 360.
આજે 2600 મૂળ માર્ગ જે પ્રવર્તી રહ્યા છે સમયમાં જે વ્યાપક પ્રમાણમાં ધર્મ પ્રચાર થયો, લાખો કરોડો જીવો સમોસરણમાં આવીને ધર્મ શ્રવણ કરતા ધર્મસભામાં સ ઇન્દ્રોની ઉપસ્થિતિમાં ભગવાનનો ધર્મોપદેશ ચાલતો અને અનેક અનેક જીવોને સદ્ધર્મની પ્રાપ્તિ થતી અનેક જીવો જે ધર્મ પાયમાં હોય એની દશાની પ્રાપ્તિ કરતા એ જ વાણીના યોગ છે અનેક જીવો એવો જ નાની પણ પ્રાપ્તિ એટલા મોટા વ્યાપક પ્રમાણમાં ધર્મ પ્રચાર થયેલો અને દરેક તીર્થંકરના સમયમાં બહુ વ્યાપક પ્રમાણમાં ધર્મ પ્રચાર થાય છે કે જેને લઈને એની પરંપરા હજારો વર્ષ સુધી પાછળ ચાલુ રહે છે. અત્યારે આપણે ભગવાનના મહાવીર સ્વામીના ધર્મશાસ્ત્રમાં પરંપરાએ જે ધર્મ ચાલુ રહ્યો એમાં અત્યારે ધર્મ સાધના કરી શકીએ છીએ તે તેઓ તેનો ઉપકાર છે. એ ઉપકાર કેવો અને કેવડો છે એનું કોઈ માપ થઈ શકે
આજે
એક જીવને અનંત સંસારનો નાશ થાય તો એક જીવ ઉપર અનંતો ઉપકાર થાય. આ તો અનેક અનેક જીવોને એવો અનંતો ઉપકાર થયો છે તેવું છેલ્લા ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીને અત્યારે આ શાસન પ્રવર્તે છે.
હાજી
એમના મુખ્ય ગણધર જે ગૌતમ સ્વામી આજે ગણધરો હતા 11 ગણધરો એમણે એ દિવસને સાંભળીને 12 અંગની રચના કરી. અંતર્મૃતમાં શ્રુત જ્ઞાનની લબ્ધિ છે 12 અંગની રચના થાય છે. એમને લખવા બેસવું પડે કે બોલવા બેસવું પડે એવું નથી. ત્યાર પછી તે 12 અંગની પરંપરામાં જે કાંઈ અત્યારે સ્ફૂર્ત રહ્યું છે તે બહુ અલ્પ માત્રામાં રહ્યું હોવા છતાં કોઈ પણ આત્મા પોતાના સંસારનો અંત લાવી શકે એવું મૂળ પ્રયોજનભૂત અને મૂળ માર્ગનું રહસ્ય અત્યારે પણ વિદ્યમાન છે એવું છે.
વાહ વાહ.
અને કોઈ પણ જીવ કૃતનિશ્ચય કરે નિર્ધાર કરે કે મારે માલમાત્મક કલ્યાણ કરવું જ છે, કર્યા વિના રહેવું નથી, તો એ અવશ્ય આત્મકલ્યાણને આત્મશ્રેયને પામી શકે છે. અત્યારે પણ પામે છે હજી પણ પામશે એવી પરિસ્થિતિ રહી છે. એ શ્રુત આચાર્યોની પરંપરાથી, મુનિઓની પરંપરાથી અને જ્ઞાનીઓની પરંપરાથી એ ચાલુ આવે છે. વર્તમાનમાં આ દિવસાસનનો વિશેષ મૂળ માર્ગનો પ્રકાશ થવામાં જે ગુરુદેવશ્રીનો પણ ઉદય થયો. આથી 58 વર્ષ પહેલા આજ ચૈત્ર સુદ તેરસે એમને પરિવર્તન કર્યું. કોઈ કર્મયોગે સ્થાનકવાસી સંપ્રદાયમાં આ ભાવમાં તેમના શરીરનો જન્મ થયો, આત્મા તો જન્મ પામતો
નથી.
પણ આત્મકલ્યાણના અંતરથી ઈચ્છુક એવા જીવને ગમે તે ક્ષેત્રમાં, ગમે તે સંપ્રદાયમાં પૂર્વકર્મ અનુસાર ઉત્પન્ન થવાનું બને કે રહેવાનું બને, કુદરતે એને સત્ય પાસે લઈ જાય છે. જે સત્ય, જેને સત્ય જોઈએ છે, કુદરતે એને સત્ય પાસે લઈ જાય છે. એમણે સ્થાનકવાસીમાં રહેલા શાસ્ત્રો, મૂર્તિ સુદત પિતાંબર દેરાવાસીમાં રહેલા શાસ્ત્રો અને દિગંબર સંપ્રદાયમાં જે શાસ્ત્રો છે એ બધા શાસ્ત્રોનું સારી રીતે અધ્યયન કર્યું. સમય સારાદી શાસ્ત્ર આત્મા આવતા એમને શુદ્ધ આત્માની અનુભૂતિ પ્રગટ થઈ. પોતાના પરમ સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ થયો અને એ દ્વારા એમને મૂળ માર્ગને પામીને મૂળ માર્ગનો પ્રકાશ કર્યો.
પ્રકાશ કર્યો, વાહ વાહ.
1951માં સ્વામગઢમાં સ્થાયી સ્થિરતા કરી અને 45 વર્ષ સુધી 45 વર્ષ સુધી મૂળ માર્ગનો ઉપદેશ કર્યો. હજારો જીવો એમના સંપર્કમાં આવ્યા, હજારો જીવો એ વાત સમજતા થયા અને પામવાનો પ્રયત્ન કરતા છે. એ બધો ઉપકાર મૂળમાં ભગવાન મહાવીર સ્વામીનો છે અને વર્તમાનમાં વિશેષ કરીને આપણે શું એકત્ર થયા છીએ જેમના નિરા તરફ, એ ઉપકાર ગુરુદેવ શ્રી કાંતિ સ્વામી. આજનો દિવસ બંને રીતે મહાન દિવસ છે, મોટો દિવસ છે. મોટો દિવસ છે એટલે વિશેષ ભાવના ભાવવાનો દિવસ છે. બહારમાં દેવતાએ પૂજા ભક્તિ આદિ સમૂહપણે થાય કે એકલા થાય, પણ વિશેષપણે પોતાના સ્વરૂપ પ્રાપ્તિ ભાવના ભાવવાનો મોક્ષ માટેનો 8 દિવસ મળીને તે પ્રકારે પ્રયત્ન જોઈએ. એ વાતથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિની અથવા આત્મકલ્યાણની પણ ભગવાનનો માર્ગ તો સ્વ પર હિતકાર જ છે. પોતાનું પણ એ હિત કરતા ગયા અને બીજાને હિતમાં પણ એ આત્મકલ્યાણનો મુખ્ય એમાં હેતુ છે અને બીજાને પણ આત્મકલ્યાણ થાય એવા પ્રકારે વર્તવું એ પણ એની અંદર એક હેતુ સમાયેલો છે અને એની વિશાળતા ઘણી છે. એની વિશાળતાને વિચારતા તીર્થંકર દેવ સ્વયં જ એના સૌથી મોટા ઉદાહરણ થયું છે. પ્રમુખ એના 48 અને 48 ભેદ છે.
હા જી,
એમાં બે ભેદ છે, શુભ અને અશુભ ના. એમાં શુભ પ્રકૃતિમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ શુદ્ધ પ્રકૃતિની છે, એથી કોઈ ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ નથી. એ તીર્થંકર પ્રકૃતિનો અનુબંધ કયા ભાવથી થયો? કે જગતના સર્વ જીવો આવા આત્મધર્મને પામો, વિકરાગ ધર્મને પામો, આત્માની સુખ શાંતિના ધર્મને
પામો,
આત્માના આનંદને પામો, એવી ભાવનામાં એવા વિકલ્પનામાં તીર્થંકર પ્રકૃતિનો અનુબંધ થાય છે. વાત તો ત્યાં લઈ જવી છે કે એ શુભ ભાવ આપણે જયારે તીર્થંકર ભગવાનના જન્મ દિવસે, જન્મ કલ્યાણ દિવસે એમના ચરિત્રને જોઈએ છીએ, અંતરને જોઈએ છીએ, ત્યારે અંતર ચરિત્રમાં તો એકાંત સ્વરૂપહીનતામાં જે આત્મસાધના થાય છે કે જેનું ફળ નિર્વાણ થશે, અને એ જ સાધનાને એ વાણી દ્વારા પ્રકાશક છે. વિતરાગ થયા પછી પણ એ પુણ્યોદય દિવ્યધ્વનિ રૂપે પ્રકાશિત થઈને અનેક અનેક જીવોને આત્મસાધનામાં નિમિત્તભૂત થાય છે. એનો અર્થ એ થયો કે કેટલી વિશાળ એ ભાવના હતી. કોઈ જીવને એ ભાવનામાં એમણે બકાત રાખ્યા નહોતા. જો કોઈ જીવને બકાત રાખ્યા નહોતા તો પછી કોઈ જીવને બકાત ન રાખવા જોઈએ એવો બોધ તો સ્વયં એમના જીવન ચરિત્રથી મળે. સર્વાત્મા સમદ્રષ્ટિ વચનને
હૃદયે
બહુ પુણ્ય છે. આ પુણ્યમાં વાત નીધી છે એ જગ્યાએ બધા જીવો ઉપરની દ્રષ્ટિપાત કરતા ક્યાંય પણ કોઈના પ્રત્યેનો નિષેધ કર્તવ્ય નથી એ વાતમાં
આવી જાય.
અને એનો અર્થ સાથે મળવું, સમૂહપણે મળીને સાધનામાં આગળ વધવાનો પ્રયત્ન કરવો. આમ તો દરેક વ્યક્તિગત રીતે ભિન્ન આત્મા હોવાથી સ્વયં કરે છે, પણ પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધનો એક પ્રકાર ઉત્પન્ન થાય છે. તે પણ જે તે ભૂમિકામાં એનું મહત્વ છે એ મહત્વ સ્વીકારવું રહે છે. આજના દિવસ બારમી રચનાનો વિકલ્પ આવે, અંદરમાં એમને શ્રુતની લબ્ધિ ઉત્પન્ન થઈ છે એટલે બારમી રચના થઈ જાય. અભેદપણે અંતર્મૂર્તમાં ભેદ કરવા જાવ તો કેટલું આયુષ ન હોય. બાર અંગનું જ્ઞાન વિકલ્પાત્મક એટલે તો કહ્યું ને રાજમુજી, બાર અંગ પણ એક વિકલ્પ છે, અપૂર્વ નથી, વિકલ્પ છે. અને એમાં પણ અનુભૂતિ અનુભવ કરવાનું મુખ્યપણે વિધાન છે. એટલે ભાવશ્રુત આ બાર અંગનું જ્ઞાન તે દ્રવ્યકૃત જ્ઞાન છે, વિકલ્પ હોય તો દ્રવ્યકૃત જ્ઞાન છે, અને જે શુદ્ધાત્માનો અનુભવ છે નિર્વિકલ્પ પ્રત્યક્ષ આનંદ જ્ઞાન આનંદનો જે આસ્વાદ છે વેદન છે તે ભાવશ્રુત જ્ઞાન છે. ભાવશ્રુત જ્ઞાનનું મહત્વ છે, દ્રવ્યકૃત અને ભાવશ્રુત વચ્ચે સરખામણી કરવામાં આવે તો ભાવશુદ્ધ જ્ઞાનનું મહત્વ છે, દ્રવ્યશુદ્ધ જ્ઞાનનું એટલું મહત્વ
નથી.
પશુને પર્યાયમાં સંઘની પશુ હોય એને થાય છે, પશુ એટલે તિર્યં છે આપણે શાસ્ત્ર ભાષામાં, જે મનવાળા પ્રાણી છે એને પણ સંઘની દર્શન થાય છે. અત્યારે પણ સ્વયંભૂ રમણ સમુદ્રમાં અસંખ્ય સમ્યક દ્રષ્ટિઓ હૈયાત છે, મોજૂદ છે, અને કેટલાક તો પિરિંતો જળચર પ્રાણીઓ પંચમ ગુણ સ્થાને બિરાજે છે.
કેવી
રીતે વધ બ્રહ્મસ્થાન લેતા હશે તો શ્રાવક શ્રાવક
રાજા શ્રાવક એ છે
નામધારી સંપ્રદાય વાળાના શ્રાવક નહીં પણ એ
રાજા શ્રાવક
સાચા શ્રાવક છે કે જે શુદ્ધાત્મ સ્વરૂપમાં સ્થિરતા કરી
આગળ
શુદ્ધાત્મ સ્વરૂપમાં લીનતા કરીને સ્થિરતા કરીને ચાર ચોકડીમાંથી બે ચોકડીનો અભાવ કરીને આત્મામાં બિરાજે છે. શેમાં બિરાજે છે?
આત્મામાં.
સર્વજ્ઞ સ્વભાવમાં સ્થિત થાય છે. આત્મા એટલે સર્વને સ્વાભાવિક તત્વ, એમાં સ્થિર થાય છે વિતરાગ ભાવે, કે જેને લઈને અનંતામો મંદિની અને પ્રત્યાખ્યાન ગણની કસાયનો અભાવ થાય છે. એટલે દેહ ત્રિંચ નો છે પણ અંદર આત્મા તો પરમાત્મા સ્વરૂપે છે. આત્મા છે એ પરમાત્મા સ્વરૂપે છે. તિર્યંજ નું શરીર જોવાનું નથી, તિર્યંજ ના શરીર ને જોવે છે એ તો ચમાર છે. ચમાર જોવે, ચામડા જોવે, હડકા ચામડા કોણ જોવે? ચમાર જોવે. તિર્યંજ ના શરીર ને જોવાનું નથી, મનુષ્ય ના શરીર ને જોવાનું નથી. અંદર માં જે દિવ્ય ગુણો થી સંપન્ન છે એવા દિવ્ય પરમાત્મા ના સ્વરૂપ ને અવલોકવાનું છે. હવે કયો કોનો અનાદર કરવો?
કોઈનો ભગવાન
કોઈનો અનાદર કરવાનો રાખો
નથી.
હા ઠીક વાત છે, પ્રશ્ન થઈ ગયો. પશુ પશુપતિની અંદર દર્શન થાય કે એનો દ્રષ્ટાંત ભગવાન મહાવીર સ્વામી જીવ પોતે જ
છે.
અનંત કાળમાં પરિભ્રમણ કરતા કરતા જે છેલ્લો ભાવ તીર્થંકર ઉદય આવ્યો એ મહાવીર ભગવાન નો ભાવ છે. એના આગળથી દસ પાછળ જ આવતો દસમા ભવે સિંહની અવસ્થામાં સિંહના ભાવમાં એમને સમ્યક દર્શન અને ધર્મની પ્રાપ્તિ થઈ હતી. ત્યારથી એ ધર્માત્મા થયા. પછી દસ ભાવ સુધી એ ધર્મ ચાલુ રહેવાનું. આપણે ચિત્ર છે સિંહના ભાવમાં ચિત્ર છે. એક હરણના શિકાર કરતી વખતે જુઓ કેવો યોગાનો યોગ છે કર્મ. એક હરણનો શિકાર કરે, હરણ સંઘની પંચેન્દ્રિય છે, પંચેન્દ્રિય જીવને મારે છે એ વખતે યોગાનો યોગ એવો બને છે કે ઉપરથી ચારણ વૃદ્ધિધારી બે મુનિરાજો આકાશગામી ની વિદ્યા, ચારણ વૃદ્ધિધારી એટલે જેમને આકાશમાં નમન કરવાની વિદ્યા આવે છે. હાથ પગ હલાવવા ન પડે ને એરોપ્લેન જાય સ્થિર ઉભા ઉભા કે બેઠા બેઠા જાય ધ્યાન કરો ખડગાસન પદ્માસન ગમે ત્યાં વિહાર થાય. એવી રીતે તીર્થંકર દેવનો વિહાર થાય છે, એવી રીતે મુનિઓનો પણ વિહાર થાય છે. સારું વૃદ્ધિ ધારે એવી વૃદ્ધિ પ્રગટે છે એરોપ્લેન એ ઉપરથી જુએ છે. અવધિ જ્ઞાન હોય છે, એમને અવધિ જ્ઞાનથી ખબર પડે છે કે આ સ્મી છે એ તો હવે પછીના દસમા ભવે આ ભરતક્ષેત્રના ચરમ તીર્થંકર મહાવીર સ્વામી છે, એમનો જીવ છે. અત્યારે અજ્ઞાન દશામાં અને નિષાદ દશામાં પૂર્વકર્મને હિસાબે સિંહના ભાવમાં છે. પોતાની કરુણા આવે છે, નીચો ઉતરે છે, સિંહ છે એ શિકારને છોડી દે, શિકારને
છોડી દે,
એ લોકો છોડી દે. કુતૂહલથી ઉપદેશ પ્રત્યે આકાંક્ષિત થાય છે, જિજ્ઞાસુ થાય છે. એ જિજ્ઞાસુ જિજ્ઞાસાની ભૂમિકામાં એમને શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ મળે છે. નવી હોદી સમત્વ સમત્વ જાણવો બીજો ભાવ એ ઉપદેશ મળે છે. જે પ્રમત પણ નથી, અપ્રમત પણ નથી, એક નાયક ભાવ છે એ ઉપદેશ સાંભળે છે. પોતાના શુદ્ધાત્મક સ્વરૂપમાં પહેલા વ્યાખ્યાનમાં એ પણ કામ કરે છે. મનુષ્યની પર્યાયમાં નહીં, સિંહની પર્યાયમાં પણ મુનિરાજના એક જ વ્યાખ્યાનમાં શુદ્ધાત્માનો અનુભવ લઈને બહાર નીકળે છે.
વાહ,
આત્મામાં તેવો ઉપદેશ છે, તેવો પુરસ્કાર છે. ત્યાર પછી તો પોતાની દશાની વૃદ્ધિ થતી જાય છે. દશમાં હવે ચરમ શરીર રીતે નિર્માણ કરીને પ્રાપ્ત થાય છે. અત્યારે તો એમનો આત્મા પાવાપુરી થી ઉપર સીધે બરાબર સિદ્ધાર્થમાં બિરાજમાન
છે.
નમો લોહ વિકાળ વર્તી સૌ સિદ્ધાર્થ, એમાં એમના આત્માને પણ નમસ્કાર થઈ જાય છે. માંસાહારી પ્રાણી હોય, જેમ કે સિંહ છે એ ખડ નથી ખાતા, સિંહને માંસાહાર એકલો જ હોય, ગાય ભેંસ બળદ બકરા બેટા હાથી ઊંટ એ બધા ખડ ખાય છે, પણ સિંહ વાઘ છે એ ખડ ખાતા
નથી.
બહુ ક્રોધિત પ્રાણી છે અને અધોગતિમાં જનારા પ્રાણી છે, લગભગ એ જીવો નરકમાં જાય છે. પણ આવા જીવને, એવા જીવને પણ જો સમ્યક દર્શન થાય તો એ સંખારો લઈ લે.
જળચર
જોડ તો પણ એ પાણીનો આહાર કરે, પણ બીજા પ્રાણીનો આહાર ન કરે. જેમ કે મગર હોય તો માછ ના ખાય,
વનસ્પતિ ઉગે,
વનસ્પતિ ત્યાં ઉગે. ભગવાન મહાવીર સ્વામી એ જ વખતે ભૂખ લાગી હતી એને સ્વીકાર કર્યો હતો. પછી ઉપદેશ મળ્યો, ભૂખ ને ભૂલી ગયા, અંતરમાં લીન થયા ત્યારે ભૂખ ને
ભૂલી ગયા,
ભૂલી ગયા શું અનુભવ કાળે. પણ બહાર નીકળ્યા ને ખ્યાલ આવ્યો, બહુ ત્યાં પૂર્વ ભવ, ત્યાં વર્તમાન ભવ, ત્યાં હવે પછીનો ભવ. મુનિરાજે તો કહ્યું કે આપ તો જગતગુરુ છો, આજથી દસમા ભવે આપ તો
જગતગુરુ,
જગતગુરુ ની પર્યાયમાં છો. પછી તુચ્છ જે વૃત્તિ છે માણસ ખાવાની એ છૂટી જાય છે, વૃત્તિ છૂટી જાય છે, સંસારો લઈ જાય. પછી આહાર લેતા નથી, દેહ ત્યાગથી સીધા દેવલોકમાં. ચાલતા વિષયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 8758 પાનું 582 દ્રવ્ય પ્રકાશ એ નામનો કોઈ લેખ છે.
આજે
એ અપૂર્ણ સ્થિતિમાં મળેલો અહીંયા થાય છે.
આજે
દ્રવ્ય એટલે વસ્તુ, તત્વ પદાર્થ. દ્રવ્ય એટલે વસ્તુ કહો, તત્વ કહો, પદાર્થ કહો, આમાં મુખ્ય ત્રણ અધિકાર છે. દ્રવ્યના મુખ્ય ત્રણ અધિકાર છે. પ્રથમ અધિકારમાં જીવ અને અજીવ દ્રવ્યના મુખ્ય પ્રકાર કયા છે. બીજા અધિકારમાં જીવ અને અજીવના પરસ્પરનો સંબંધ નિમિત્ત નૈમિતિક. સંબંધ એટલે નિમિત્ત નૈમિતિક. જેમ છે દ્રવ્યો દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી સર્વથા ત્રણેય કાળે ભિન્ન છે, તેમ છે દ્રવ્યોને ત્રણેય કાળે નિમિત્ત નૈમિતિક સંબંધો પણ છે. ભિન્ન પણ છે અને સંબંધિત પણ છે. આ બે વસ્તુ ત્રિકાળ છે. એમ ભિન્નપણાનું બે દ્રવ્યની પરસ્પર ભિન્નપણાનું જ્ઞાન પણ વિતરાગતાના હેતુભૂત છે અને નિમિત્ત નૈમિતિક સંબંધોનું જ્ઞાન પણ વિતરાગતાના હેતુભૂત છે. હેતુ કઈ ફરતો નથી. માટે એ બંને ભિન્નત્વમાં અસંગપણું દર્શાવાય છે અને નિમિત્ત નૈમિતિક સંબંધમાં એકબીજા વચ્ચેનો સંબંધ દર્શાવાય છે. એમ વિરુદ્ધ ધર્મપણું હોવા છતાં હેતુના લક્ષ્ય વિચારવામાં આવે, હેતુના દ્રષ્ટિએ વિચારવામાં આવે તો વિરોધપણું છે. વિરોધપણું નથી. બંનેને જાણીને વિતરાગ થવાય છે. બંનેને જાણીને વિતરાગ થવાય. એકને જાણીને વિતરાગ નથી થવાનું. જો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ ગણાય છે અને અસંગ પણ ગણાય છે. વિતરાગ થવામાં બંને હેતુ છે. બંનેનું જ્ઞાન હેતુ છે. કેવી વાત લીધી છે દ્રવ્ય પ્રકાશની અંદર કે પ્રથમ અધિકારમાં જીવ અને અજીવ દ્રવ્યના મુખ્ય પ્રકાર કયા છે. જીવ છે તે અજીવ નથી, અજીવ છે તે
જીવ નથી.
જીવ નથી, બંને ભિન્ન છે. બંને ભિન્ન છે એટલે બંને દ્રવ્યથી ગુણથી અને પર્યાયથી ભિન્ન છે. એટલે કોઈ કોઈના દ્રવ્યને કરે નહીં, કોઈ કોઈના ગુણને કરે નહીં, કોઈ કોઈની
પર્યાયને કરે નહીં.
છતાં પણ એ બંને પર્યાયો બંનેની પર્યાયો વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ખરો. એ પણ એ બંનેના વિજ્ઞાનનો એક વિભાગ છે. બીજા અધિકારમાં જીવ અને અજીવનો પરસ્પરનો સંબંધ અને તેથી જીવને હિત અહિત શું રહ્યું છે એ સમજાવવા માટે તેના વિશેષ પર્યાય રૂપે પાપ પુણ્યાદિ બીજા સાત તત્વોનું નિરૂપણ
છે.
એ જે સાત તત્વોનું નિરૂપણ છે એમાં હિત અને અહિતની અપેક્ષા રાખીને જીવ અને અજીવ વચ્ચેના સંબંધો સંયોગ વિયોગ દર્શાવવામાં આવ્યા છે. એમાં પુણ્ય પાપ આદિ કયા એટલે પુણ્ય પાપ આશ્રવ ગંધ સંવર નિર્જરા અને મોક્ષ સાત તત્વ છે. એ સાતે તત્વોનું સંપૂર્ણ છે. અને જે સાતે તત્વો જીવ અને અજીવ એ બે તત્વોમાં સમાય છે. એ સાતેનો સંક્ષેપ કરવામાં આવે તો એ જીવ અને અજીવની પર્યાયો છે. જીવ અને પુદ્ગલની અજીવ માટે જીવ અને હિત અહિત દર્શાવવાનો હેતુ એ છે કે જીવને હિત ઉપાદેય છે અને અહિત ધ્યેય છે. સાતે તત્વો જ્ઞેય છે અને સાતે તત્વો જ્ઞે એટલે જાણવા યોગ્ય છે. એમાંથી ત્રણ ઉપાદેય છે અને ચાર ધ્યેય છે. સંવર નિદ્રા અને મોક્ષ ઉપાદેય છે કેમ કે નિર્દોષ છે અને પવિત્ર છે. પર્યાય પુણ્ય પાપ આશ્રમ અને બંધ એ ચારે તત્વો ધ્યેય છે કેમ કે દૂષિત છે. માટે તેનો નિરીક્ષણ વિચારવામાં
આવે
એમ હિત અને અહિતના દ્રષ્ટિકોણના આધારે એના સાત વિભાગ ગણવામાં દ્રવ્ય પ્રકાશ કરીને કોઈ આર્ટિકલ લખવા બેઠા એમાં આખી વાત છે. શરૂઆતમાં તો ત્રીજા અધિકારમાં યથાસ્થિત મોક્ષ માર્ગ દર્શાવ્યો છે. અધ્યાત્મ લીધું હવે બે દ્રવ્યો, બે દ્રવ્યોની પર્યાયોમાંથી એના સાત વિભાગ કરીને હે ઉપાદેયપણું અને એમાં મોક્ષ માર્ગને જુદો તારવીને પણ દર્શાવ્યો છે. ત્રીજો અધિકાર પણ છે કે જેને અર્થે થઈને જે સમસ્ત જ્ઞાની પુરુષોનો ઉપદેશ
છે
એ સાતે તત્વનો ઉપદેશ કહો, ચારે અનુયોગનો ઉપદેશ કહો. શેના માટે છે? મોક્ષ માર્ગ દર્શાવવા માટે છે, આત્માનો આશ્રય કરાવવા માટે છે અને બધા જ જ્ઞાનીઓનો હેતુ ઉપદેશ. જો આ સિવાય ઉપદેશ હોય તો એ ઉપદેશ
મોક્ષ અમારે કરવો છે. કઈ રીતે કરવો?
સ્વાનુભવ મોક્ષ નો માર્ગ છે.
એક
સ્વાનુભવ સિવાય મોક્ષ માર્ગ ની પ્રાપ્તિ નથી, મોક્ષ માર્ગ નથી. અને એ સ્વાનુભવ થવા અર્થે સ્વાનુભવ કઈ રીતે થાય એની અપૂર્વ જિજ્ઞાસામાં રહેવું એ મોક્ષ ધર્મ છે. મોક્ષ શું કરવું? કે આ આત્માને મોક્ષ માર્ગ રૂપ આત્માનુભવની પ્રાપ્તિ કઈ રીતે થાય એના પાયા ગોતવા માટે જિજ્ઞાસામાં રહેવું. પ્રથમમાં પ્રથમ અથાસૌ બ્રહ્મ જિજ્ઞાસા, સૌથી પહેલા બ્રહ્મના પરમ સ્વરૂપની જિજ્ઞાસા હોવી શકે છે. પછી જિજ્ઞાસામાંથી એ આત્મજ્ઞાનને પ્રાપ્ત કોણ છે, એ આત્મજ્ઞાનનો ઉપદેશ કોણ આપે છે, એ માર્ગ કોણે જાણ્યો છે, એના અનુભવે જાણકાર પુરુષો કોણ છે. નોકર રાખે તો અનુભવી જોઈએ. પાંચ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ હોય એને અરજી કરવી એમ કે શું? નવા નિશાળીઓને શીખડાવવા માટે અમે નિશાળ ખોલી બેઠા નથી. અમારે અનુભવી કામ નોકર પણ અનુભવી રાખો તો ગુરુ તો અનુભવી તો ઓછામાં ઓછા હોવા જ
જોઈએ.
અનુભવી ગુરુ વિના મોક્ષ માર્ગની પ્રાપ્તિ કોઈને કદી થઈ નથી, કદી કોઈને થવાની પણ
નથી.
ગુરુ પાસે આવ્યા હોય તો સર્વાર્પણ બુદ્ધિ એની આજ્ઞામાં જિજ્ઞાસાપૂર્વક સરળતાપૂર્વક, કેટલીક શરતો છે, જિજ્ઞાસાપૂર્વક સરળતાપૂર્વક અને ઉદયાદિ ભાવોથી ઉદાસીન થઈને સર્વાત્મ બુદ્ધિએ ગુરુ આજ્ઞામાં કરવો, પરમ ભક્તિ વધવું તો અવશ્ય અવશ્ય પ્રાપ્તિ થાય. બહુ લાંબી વાત નથી, બે ત્રણ શબ્દો કીધા છે, આવી જાય
ગેરંટી આપી
આપણે. આપણે કોઈનું કામ પ્રયોજન તો નથી, બીજાનું જોવામાં જ અત્યાર સુધી રોકાણો છે અને બીજાનું જોવામાં જોવાની પરિપક્વતા નહીં હોવાને લીધે નુકસાન કર્યું, રાગ દ્વેષ કર્યા. માટે પહેલાં પોતાનું જોતા શીખવું, જો પોતાની પારાશીસી માપી શકાશે તો બીજાને માપી શકાશે, પણ એ પરિપક્વ અવસ્થામાં માપી શકાશે એટલે પછી નુકસાન થશે
નહીં.
પણ પોતાનું માપ્યા વગર બીજાનું માપવા જશે તો માપીએ નહીં એને હેરાન થશે, એટલે અમુક નુકસાન વધારે. જોવા જાય તો નુકસાન થયા વિના
રે
નહી. હા, જણાય જાય તો સંયોગ થાય તો આ પરમાત્મા છે એમ ખબર પડે. અથવા કોઈ ધર્મની વાત કરે છે પણ ધર્મ નથી પાયમાં એમ પણ ખ્યાલમાં આવે. ખ્યાલમાં તો આવે ને જ્ઞાન, જ્ઞાનનો તો ચિકિત્સા સ્વભાવ છે એટલે જાણવા મળે. પણ પરિપક્વતા આવી હોવાથી એને રાગ દ્વેષ
અમારે કરવો
વૈરાગ્ય ભક્તિ સમેત સત્સંગ સત્સમાગમ આ કરવું કરવું આવ્યું કે નહીં એમાં
આવ્યું.
વૈરાગ્ય ભક્તિ સરળતા આદિ સમેત સત્સમાગમ
કરવો
કરવો ત્રીજા અધિકારમાં યથાસ્થિત મોક્ષ માર્ગ દર્શાવ્યો છે. કે જેને અર્થે થઈને, કે જેને અર્થે થઈને સમસ્ત જ્ઞાની પુરુષોનો ઉપદેશ છે. બધા જ જ્ઞાનીઓનો આ મોક્ષ માર્ગ દર્શાવવા માટે ઉપદેશ છે. પદાર્થના વિવેચન ને સિદ્ધાંત પર જેનો પાયો રચાયો છે, જો વૈજ્ઞાનિક છે, જૈન દર્શન છે એ
વૈજ્ઞાનિક છે,
વૈજ્ઞાનિક છે. બીજા દર્શનમાં પણ ઓછા વધતા પ્રમાણમાં એનું વિજ્ઞાન છે એમ કહેશે. પદાર્થના વિવેચન ને સિદ્ધાંત પર જેનો પાયો રચાયો છે અને તે દ્વારા જે મોક્ષ માર્ગ પ્રતિબોધે છે તેવા છ દર્શનો છે. છ આસ્તિક દર્શન છે તે મોક્ષ માર્ગનો ઉપદેશ કરે છે. બૌદ્ધ, ન્યાય, સાંખ, જૈન, મીમાંસક અને વૈશેષિક તે છ આત્માને માને છે, આત્માને મોક્ષ પામવો જોઈએ એમ માને છે અને મોક્ષનો ઉપાય પણ કરવો જોઈએ એમ માને છે. આ છ આસ્તિક દર્શનો છે. વૈશેષિક ન્યાયમાં અંતર્ભૂત કર્યું હોય ન્યાયિક છે ને, ન્યાયિક અને વૈશેષિક એકબીજામાં મળતા છે. તો નાસ્તિક વિચાર પ્રતિપાદન કરતું એવું ચાર વાગ દર્શન છઠ્ઠું ગણાય છે. તે નાસ્તિકતાનો આત્મા છે જ નહીં ત્યાંથી શરૂ કરે છે. ન્યાય, વૈશેષિક, સાંખ, યોગ, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા એમ છ દર્શન વેદ પરિભાષામાં ગણવામાં આવ્યા છે. આ વેદના જુદા જુદા અભિપ્રાયો છે. જે વૈદિક ધર્મ છે એમાં આ છ પ્રકારના અભિપ્રાયો છે અને એના શાસ્ત્રો છે, એનું લોજિક છે, એ બધું છે. તે કરતાં ઉપર દર્શાવેલા દર્શનો જુદી પદ્ધતિએ ગણ્યા છે તેનું શું કારણ એમ પ્રશ્ન થાય તો તેનું સમાધાન એ છે કે વેદ પરિભાષામાં દર્શાવેલા દર્શનો વેદને માન્ય રાખે છે તે દ્રષ્ટિથી જેના છે અને ઉપર જણાવેલ ક્રમે તો વિચારની પરિપાટીના ભેદથી ગણા છે. બધાને બૌદ્ધની પરિપાટી જુદી છે, જૈનની પરિપાટી જુદી છે, વિચારની પરિપાટી માર્ગની પરિપાટી જુદી હોવાથી એના ભેદો દેખાડવામાં આવ્યા છે. જેથી આ જ ક્રમ યોગ્ય છે. દ્રવ્યને ગુણનું અનન્યત્વ અવિભગત્વ એટલે પ્રદેશ ભેદ રહિત પણ છે, ક્ષેત્રાંતર દ્રવ્ય અને ગુણ છે એમ એ અનન્યપણે છે, અનન્યપણે છે એટલે અન્ય અન્યપણે નથી. દ્રવ્યના ભેદોને જ ગુણો કહેવામાં આવે છે, ગુણોના અભેદ સ્વરૂપને જ દ્રવ્ય કહેવામાં આવે છે એટલે અનન્યત્વ છે. અવિભક્ત છે એટલે એના ભાગ જુદા નથી, દ્રવ્ય ક્યાંય ગુણ ક્યાંય એમાં ભાગ પડતા નથી અને તેથી તેમાં એક પ્રદેશપણું છે, એક ક્ષેત્રપણું છે એને બે ક્ષેત્ર નથી. એક ક્ષેત્રમાં દ્રવ્ય પણ જે ક્ષેત્રમાં છે, એ ક્ષેત્રમાં ગુણો છે, ગુણો છે એક ક્ષેત્રમાં દ્રવ્ય છે. દ્રવ્યના નાશથી ગુણનો નાશ અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવો ઐક્ય ભાવ છે. એકનો નાશ થાય તો બધાનો નાશ થાય, એક ગુણનો નાશ થાય તો દ્રવ્યનો નાશ થાય, તો કે નાશ થતો નથી પણ શ્રદ્ધામાં કે અજ્ઞાનમાં અભિપ્રાયમાં નાશ કરે તો એને મૃત્યુ તુલ્ય અનુભવ થાય છે એને ભાવ મરણ અને દ્રવ્ય મરણ કહેવામાં આવે છે. દ્રવ ગુણનો ભેદ કહીએ છીએ તે કથનથી છે અને વસ્તુથી નથી, તે કથનથી કથનથી એનો ભેદ જોઈને ભેદ કહેવામાં આવે છે પણ વસ્તુતા એ તો બંને એક જ વસ્તુ. સંસ્થાન સંખ્યા આદિ વિશેષાદિથી જ્ઞાનને જ્ઞાનીને સર્વથા પ્રકારે ભેદ હોય તો બંને અચેતનત્વ પામે એમ સર્વજ્ઞ વિકરાગનો સિદ્ધાંત છે. જો અહીંયા સર્વજ્ઞ ભગવાનને લીધા સંસ્થાન સંખ્યા વિશેષ આદિથી જ્ઞાન અને જ્ઞાની, જ્ઞાની એટલે દ્રવ્ય, જ્ઞાન એટલે એનો ગુણ, તો બે બંને વચ્ચે સંખ્યાનો ભેદ છે કેમ કે ગુણ ઘણા છે દ્રવ્ય એક છે. એમ જો સર્વથા ભેદ હોય તો બંને અચેતન પણ પામે પણ સર્વથા ભેદ નથી, મર્યાદિત ભેદ છે, અપેક્ષિત ભેદ છે, કથંચિત ભેદ છે, સર્વથા ભેદ નથી. સર્વથા ભેદ હોય તો બંને અચેતન થઈ જાય એમ સર્વજ્ઞ વિતરાગનો સિદ્ધાંત છે. જ્ઞાનની સાથે સમવાય સંબંધથી આત્મા જ્ઞાની નથી. જ્ઞાન સમવાય એટલે આવીને મળવું, આ એટલે આવવું. જેમ કે એક માણસને લાકડી આવે ત્યારે લાકડી વાળો કહેવાય, લાકડી ચશ્મા પહેરે ત્યારે ચશ્મા વાળો કહેવાય, એમ આત્માને જ્ઞાન આવે ત્યારે જ્ઞાની કહેવાય કે જ્ઞાન વાળો કહેવાય એમ નથી, સંયોગ સંબંધ નથી. ચશ્માને લાકડીનો સંયોગ થાય એવી રીતે આત્મામાં જ્ઞાનનો અને જ્ઞાની આત્માનો સંબંધ થતો નથી. એવી રીતે સમવાય સંબંધથી આત્મા જ્ઞાની નથી પણ સંવર્તિત્વ સમવાય છે. સંવર્તિત્વ એટલે એક સાથે વર્તે છે, દ્રવ્ય વર્તે ને ગુણ ન વર્તે એમ બને નહીં, ગુણ વર્તે ને દ્રવ્ય ગુણ ન વર્તે એમ બને નહીં. સંચાસ્તિકાયનો સિદ્ધાંત છે સંવર્તિત્વ સમવાય અપૃથક ભૂત અને અપૃથક સિદ્ધ છે. એવી ગાથા છે આપણે સંચાસ્તિકાય આના પછી તરત જ આવશે. એની ગાથા નો ત્યાં દેખો કરે છે એક ભાવ માં કર્યો,
એક ભાવ માં
કર્યો, એક ભાવ માં એ ગાથાઓ લીધી છે. 50 ની ગાથા છે,
50
સંવર્તિત્વ સમવાય અપૃથક ભૂત અને અપૃથક સિદ્ધ છે. માટે દ્રવ્ય ને ગુણો નો સંબંધ વિતરાગ એ અપૃથક સિદ્ધ કર્યો. આ 50 ની ગાથા ની વાત લખી છે એમાં એ શબ્દો સંવર્તિત્વ સમવાય અપૃથક ભૂત છે એટલું ન જુદા પાડી શકાય અને અપૃથક સિદ્ધ છે એટલે કોઈ જુદા પાડી શકતું નથી એવી જેની સિદ્ધિ છે. સિદ્ધ થયેલા છે, નવા સિદ્ધ કરવા પડે એવું નથી. માટે દ્રવ્ય ને ગુણ નો સંબંધ વિતરાગો એ અપૃથક સિદ્ધ, દ્રવ્ય જુદા પાડી શકાતા નથી. વર્ણ ગંધ રસ સ્પર્શ પરમાણુ દ્રવ્યના વિશેષ છે. વર્ણ એટલે રંગ છે, ગંધ છે, રસ ખારો ખાટો વગેરે, સ્વાદ છે, સ્પર્શ ખુમાળો ખરબચડો ઠંડો ગરમ વગેરે હલકો ભારે, એ બધા પરમાણુ દ્રવ્યના ઉદ્ગળ દ્રવ્યના એ વિશેષ છે. એટલું મેઇન છે આ લેખ લખવાનું, જે લખાણ છે આ સમજવું. ત્યાર પછી આ તો રોજના સ્વાધ્યાયના ક્રમનો વિષય છે. આજના દિવસે તો જે નવા નવા આવ્યા એને જે અનુસંધાન આગળ પાછળ નથી ત્યાં માંગે કે પોતાના વાંધો આવે એવું નથી, નહીં તો વિષયનું અનુસંધાન ન હોય. પણ આ કેટલાક લેખો એમને સ્વતંત્ર લખેલા છે, એમાં છૂટા છૂટા પાના અપૂર્ણ હાથમાં આવ્યા એ આની અંદર સંકલન છે એને છપાવેલા. સાતસો ને ઓગણ
બોલવા વિશે સારો આવ્યો.
હા, સિદ્ધાંતિક વિશે પ્રશ્ન 759 ની અંદર પ્રયોજનનો વિષય લીધો છે. જે પહેલાં આગળ એમણે વાત લીધી હતી તે એને મળતી વાત છે. અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણી માત્રને દુઃખ પ્રતિકૂળ અપ્રિય અને સુખ અનુકૂળ તથા પ્રિય છે. સત્ય છે ને, પર
સત્ય વાત ચોખ્ખી વાત છે.
આ વાત બધાના અનુભવથી સારી રીતે પ્રસિદ્ધ છે કે કોઈ પણ પ્રાણીને, મનુષ્યને એકલાને નહીં, કોઈ પણ પ્રાણીને દુઃખ છે એ અપ્રિય અને પ્રતિકૂળ છે, સુખ એને પ્રિય અને અનુકૂળ છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણી માત્રનો પ્રયત્ન
છે,
આ પ્રયોજન છે.
બરોબર.
અને પ્રયોજનને અનુસરીને બધાનો પુરુષાર્થ વર્તે છે. આ એક સામાન્ય વ્યાખ્યા કરી. એક કીડી દરની બહાર નીકળીને એક કણ શોધે છે, અનાજનો લોકનો એક કણ શોધે છે. શું કરવા? સુખી થવા માટે. અને મુંબઈની 10x10 ખુલીમાંથી હળિયાપાટું કરીને સ્ટેશન દોડતો માણસ પણ સુખને માટે દોડે છે. સ્ટેશન જાય છે ને જલ્દી ટ્રેન પકડવા માટે, ત્યાં એ જોશી જોવા મળે રોજે રોજ. એ કીડી પણ સુખ માટે ઘરની બહાર નીકળે છે, ઘરની બહાર નીકળે છે, અને મનુષ્ય પણ ઘરની બહાર નીકળે છે તો
સુખ માટે
આ દુકાને જાય છે. તમે રોજ પ્રાણી માત્રનો પ્રયત્ન સુખ પ્રાપ્તિ માટે છે. એ પ્રાણી માત્રનો એવો પ્રયત્ન છતાં પણ તેઓ દુઃખનો અનુભવ જ કરતા દ્રષ્ટિ ગોચર થતાં દુનિયામાં કોઈ સુખી જીવ જોવામાં આવતો નથી. તમામ સંસારી પ્રાણીને દુઃખી, કાંઈ ને કાંઈ દુઃખ, કાંઈ ને કાંઈ દુઃખ, દુઃખ 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 જ છે. દુઃખ સિવાય કાંઈ જોવામાં આવતો
નથી.
દુકાનેથી ઘરે આવે તો સુખ માટે, અને ઘરેથી દુકાને જાય તો સુખ માટે, ઘરે આવીને જમવા બેસે તો સુખ માટે, અને જમતા જમતા જમવાનું બંધ કરે તો પણ સુખ માટે, થાકી ગયો હોય તો આરામ કરે તો સુખ માટે, અને આરામ કરીને ઊભો થાય તો સુખ માટે છે. એક એક પ્રવૃત્તિ એની સુખ માટે છે. અને છતાં કોઈને સુખ મળતું નથી એટલે પ્રવૃત્તિ બદલા કરે છે. આમ થી આમ ને આમ થી આમ, એક પ્રવૃત્તિ છોડી બીજી, બીજી છોડી ત્રીજી, ત્રીજી છોડી વળી બીજી. જ્યાં સુધી સુખનો સાચો ઉપાય નહીં મળે ત્યાં સુધી અનંતકાળથી સુખ પ્રાપ્ત કરવાની જૂઠી પ્રવૃત્તિ, વ્યર્થ પ્રવૃત્તિ જીવ કર્યા વિના રહી શકવાનો આ નિયમ બનશે. ધર્મ પ્રાપ્ત કરવો હોય તો એ તો કહ્યું અમને આગળ કે ધર્મ કરશે તે સુખી થશે એવું જાણીને ઓગે ઓગે પણ લોકો ધર્મ કરે છે. આપણે ધર્મથી દુઃખ મટે 577 પાને બીજો પારિગ્રાફ. ધર્મથી દુઃખ મટે એમ ઘણા ખરા વિચારવાની માન્યતા થઈ, શ્રદ્ધા થઈ ઘણાને, પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો. લોકો ને હું કઉ છું એમ ધર્મ થાય, પેલો કે હું કઉ છું એમ ધર્મ થાય. ધર્મ નું આવું સ્વરૂપ હોય, ઓલો કે ધર્મ નું આવું સ્વરૂપ હોય. આમ બધી ગડબડ ચાલી અને ઘણા તો પછી એ ગડબડમાં મૂળ વિષય ધર્મ પ્રાપ્તિ નો ચૂકી ગયા અને ઘણા તો એમાં મચી થાકી જવાથી નાસ્તિક પણ થઈ ગયા. પણ જેને કઈ સમજાણું ઓછું હતું સમજાણું, કોઈને પૂરું સમજાણું, કોઈને અધૂરું સમજાણું, એ સમજાણું એ બધા ઉપદેશ આપવા લાગી ગયા અને એ પ્રમાણે જગતમાં ભિન્ન ભિન્ન ધર્મ મતો ઉત્પન્ન થયા. આમ ગડબડ થઈ ગયું. ચાલી ગયો વિષય આપણે અગાઉ એ ચાલી ગયો. પ્રાણી માત્ર નો એવો પ્રયત્ન છતાં પણ તેઓ દુઃખ નો અનુભવ જ કરતા દ્રષ્ટિગોચર થાય છે. ક્વચિત કઈ સુખના અંશ કોઈ પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે. ક્યારેક ક્યારેક કોઈ જીવને કઈ થોડુંક સુખ જોવામાં આવે છે, તો પણ દુઃખની બાહુલ્યતાથી કરીને જોવામાં આવે છે. તો પણ એ સુખી માણસને કોઈ પૂછે કે તમે બહુ સુખી ભાઈ, તો કે તો દૂર કે ડુંગર રળી આમણા, અમારે ઘણી ઉપાધિ છે. કોઈ કહે કે ભાઈ ફલાણો રોગ છે એની ઉપાધિ છે, કે અમારે રોગ નથી તો અમારા ઘરવાળાને રોગ છે, દીકરાને રોગ છે, ફલાણાને આમ છે, કે કાંઈક બીજી ઉપાધિ આવીને પડી છે, કાંઈક ત્રીજી ઉપાધિ આવીને પડી છે, કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ દુઃખની બહુલ્યતાથી થોડા સુખી જોવામાં આવે. ઉપાધિ વગર નો કોઈ જોવામાં આવતો નથી. અત્યારે તો બહુ પૈસા થાય ત્યાં બધી ચિઠ્ઠી આવે આતંકવાદીઓ, બધે ચાલુ થઈ ગયું છે અમદાવાદમાં. નહીતર આસામ ને પંજાબમાં હતું, હવે તો બધે ચાલુ
થઈ ગયું.
થોડા ટાઈમ એવો વખત આવશે કે પૈસા વાળા બધા બોડીગાર્ડ વગર નહીં બહાર નીકળે, મિત્ર અપહરણ થઈ જાય. અપહરણ કરે છે ને, આટલા પૈસા મૂકી જાવ, મિત્ર પાડી ઘણી વાતો છે એમાં, ચર્ચા કરવાની તો આ રહી જાય એવું છે. પણ આ તો કહેવાનો મતલબ શું છે કે આ કે છે એ સાચું છે. ઉપાધિ વગરનો કોઈ જોવામાં આવતો નથી. ગુનેગાર છે એટલે એને વધારે ઉપાધિ છે, વધારે દુઃખી છે બિચારા. જે ગુનાહિત ભાવો થયા છે એ સ્વયં ઉપાધિ ભાવ છે અને એ દુઃખદાયી પરિણામ છે, એનાથી દુઃખી જ છે, જરાય સુખી નથી.
ઉગરવાનો કઈ આરોવારો કઈ
હા છે ને, આરોવારો છે. એક વિતરાગ માર્ગ છે એ સંસારથી છૂટવાનો સાચો મોક્ષનો માર્ગ છે, મોક્ષનો ઉપાય છે.
વાહ
વાહ. આરો વાર નથી એવું કઈ નથી, પણ વિતરાગતા પ્રાપ્ત કરવા માટે વિતરાગ માર્ગને ગ્રહણ કરવો
જોઈએ. વિતરાગ માર્ગ
એકદમ સુઈ મુનિ વિતરાગી છે કે નહીં, કોણ સુખી છે આ જગતમાં?
મુનિરાજ
મુનિરાજ સુખી છે. મુનિરાજ સુખી છે, બાકી રાગી બધાય રાગી પ્રાણી બધાય દુખી છે. કેમ કે રાગ સ્વયં દુઃખ સ્વરૂપે હોવાથી જે રાગી છે તે દુઃખી હોય હોય ને
હોય.
પ્રાણી માત્ર ને દુઃખ અપ્રિય હોવા છતાં વળી તે મટાડવાને અર્થે તેનો પ્રયત્ન થતા તે દુઃખ મળતું નથી, તો પછી તે દુઃખ ટળવાનો કોઈ ઉપાય જ નહીં એમ સમજાય છે. કોઈ ઉપાય જ નહીં એમ સમજાય છે, કેમ કે બધાનો પ્રયત્ન નિષ્ફળ જાય તે વાત નિરુપાય જ હોવી જોઈએ એમ અત્રે આશંકા થાય છે. આવી કોઈ બુદ્ધિવાળા તર્ક લડાવે છે કે બધા જ મરે છે માટે મરવું અનિવાર્ય છે,
બધા દુઃખી થાય છે માટે દુઃખ અનિવાર્ય છે, બધાને રોગ આવે છે માટે રોગ અનિવાર્ય છે. આમ કોઈ વિચારે છે કે આ તો નિરૂપાયતા છે, એવી વાત નથી. ખરેખર એમ બધાનો ઈલાજ છે. તેનું સમાધાન આ પ્રમાણે છે. જુઓ, આવા સત્પુરુષોના વચનોમાં, વિતરાગી શાસ્ત્રોમાં, જગતમાં દેખાતા અનિવાર્ય દુઃખોનું સમાધાન છે, નથી એવું નથી, છે એનું સમાધાન. કેવી રીતે છે કે દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાવાથી અથવા તે દુઃખ થવાના મૂળ કારણો શું છે અને તે સાથી મટી શકે છે, નિદાન અને ઈલાજ, તે યથાર્થ ન સમજાવાથી દુઃખ મટાડવા સંબંધીનું તેમનું પ્રયોજન સ્વરૂપથી યથાર્થ હોવાથી દુઃખ મટી શકતો નથી. દુઃખ મટાડવાના ખોટા ઉપાય કરે તો દુઃખ મટે નહીં, રોગ મટાડવાની ખોટી દવા કરે તો રોગ મટે નહીં. એમ સંસારી પ્રાણીઓ દુઃખી છે પણ એ દુઃખ મટાડવા માટે પોતાનું કપોળ કલ્પિત ઈલાજ કરે છે, પણ તે ઈલાજ સાચો નહીં હોવાથી કોઈ પ્રાણીનું દુઃખ મટતું નથી. જે સંસારીઓએ સાચો ઈલાજ કર્યો તે સંસારથી પરિમુક્ત થઈને સુખી થઈ ગયા, અનંત 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 કાળ સુધી અનંત સુખમાં બિરાજમાન રહી ગયા, માટે એનો ઈલાજ છે એ વિચારવાની દિવસ શોધી કાઢવો.
દેવાદિદેવ શ્રી શ્રીમંદર ભગવાન જય હો.